મંત્રાએ કહ્યું, રામનું તો કુશળ જ છે ને, આવતીકાલે રામનો તો રાજ્ય અભિષેક થવાનો છે. રામનો રાજ્ય અભિષેક થવાનો છે સાંભળીને કઈ કઈને બહુ આનંદ થયો. કઈ કઈના ગરામાં સુંદર ચંદ્રહાર હતો, તે ઉતારીને કઈ કઈએ મંત્રાને આપ્યો અને કહ્યું, મારા રામનો રાજ્ય અભિષેક થવાનો છે. મંત્રા, આજે હું તને ચંદ્રહાર આપું છું, પણ આવતીકાલે માંગીશ તે હું તને આપીશ. ન મે પરમ કિંચિત કિંચિદિતો વરમ પુનઃ પ્રિયમ પ્રિયા હે સુવચમ વચો અમૃતમ તથા આવોચ સ્વમત પ્રિયોંતરમ વરમ પરમ તે પ્રદદામી ત્વમ વૃણુ. મંત્રા, તું મારી પાસેથી અતિ પ્રિય વસ્તુ મેળવવાને પાત્ર છે. મારા માટે તો રામજીના રાજ્ય અભિષેકના આ સમાચારથી વધુ પ્રિય અને અમૃત સમાન બીજું કોઈ વચન નથી એવી પરમ પ્રિય વાર્તા તે મને કહી છે, હું તને જરૂરથી આપીશ. મંત્રા, મેં તો અનેક વાર પરીક્ષા કરી છે, રામનો મારા ઉપર કૌશલ્યા કરતાં વધારે પ્રેમ છે. કૌશલ્યામાં સમમ પશ્યન સદા શુશ્રુષ્ટે હિ મામ. રામ મારું કહ્યું કરે છે, હું તો વિધાતાને પ્રાર્થના કરું છું કે બીજા જન્મમાં રામ મારી કુખે દીકરો થઈને આવે. જો વિધિ જન્મ દેહી કરી છો હું, હોહું રામ સિંહ પુતપે પુતોહું. પ્રાંતે અધિક રામુ પ્રિય મોરે, પિન્હ કે તિલક છોબુ કસ્તોરે. રામ મને પ્રાણથી પણ અધિક પ્રિય છે, પણ એ તો કહે કે રામના તિલકથી તને કેમ આટલું બધું દુઃખ થાય છે. મંત્રાએ બરાબરનું નાટક આદર્યું. કઈ કઈ આપેલો સુંદર ચંદ્ર હા ફેંકી દીધો ત્યારે કઈ કઈને બહુ આશ્ચર્ય થયું, કઈ કઈને ઠીક લાગ્યું નહીં. મેં પ્રેમથી ચંદ્રહાર આપ્યો અને આ ફેંકી દે છે. કઈ કઈએ ઘર ફોડી કહી મંત્રાનો તિરસ્કાર કર્યો. એકદમ મૂર્છા આવી ગઈ હોય એવો ઢોંગ કરી મંત્રા ભોંય ઉપર પડી ગઈ. મૂર્છામાં પડેલી મંત્રા બોલી, રામ રાજા થાય કે ભરત રાજા થાય, મારો તો કોઈ સ્વાર્થ નથી. હું કંઈ દાસી મટીને રાણી થવાની નથી, પણ મારો આ સ્વભાવ જ બહુ ખરાબ છે. તમારું બગડે તે મારાથી સહન થતું નથી. રામનો રાજ્ય અભિષેક થાય છે તે સાંભળીને તમને આટલું બધું સુખ છે, પણ મને તો બહુ દુઃખ થાય છે. હું પણ હવે નહીં બોલું. હવે હું બોલીશ તો તમને એમ લાગશે કે તમારા ઘરમાં કંઈક કલહ જગાડવા આવી. મને કલહ જગાડવાથી શું લાભ? રામ રાજા થાય કે ભરત રાજા થાય, મને કોઈ સ્વાર્થ નથી. હવે હું કોઈ દિવસ તમારી આગળ નહીં બોલું. કઈ કઈ વિચારવા લાગી, એને શું સ્વાર્થ હોય? પણ ત્યારે એને એવું થયું, તે શું દુઃખ હશે, મૂર્છા કેમ આવી હશે? મંત્રાએ કઈ કઈના માન ઉપર એવી છાપ પાડી કે મને કોઈ સ્વાર્થ નથી, મારાથી તો તમારું કામ બગડે, તમે દુઃખી થાઓ તે જોવાતું નથી. તેથી હું તમને કહેવા આવી હતી, પણ કંઈ નહીં, તમને તો રામ રાજ્ય અભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી બહુ આનંદ થાય છે, તો ભલે, મને ગમે કે ન ગમે, મારે હવે કાંઈ બોલવું નથી. મંત્રા મૂર્છામાં પડી પડી બબડતી હતી. કઈ કઈ તે સાંભળતા હતા, કઈ કઈએ વિચાર કર્યો કે આ બોલે છે તે કાંઈ ખોટું પણ નથી. રામ રાજા થાય કે ભરત રાજા થાય, એને શું સ્વાર્થ? મારા માટે એને બહુ લાગણી છે, અને તેથી એ કંઈક ખાસ મને કહેવા આવી છે. ચંદ્રહાર ફેંકી દીધો એ મને ગમ્યું નથી, પણ હવે એનો તિરસ્કાર નહીં કરું, એને પ્રેમથી મનાવીશ. કઈ કઈ મંત્રા પાસે બેઠી અને એની પીઠે હાથ ફેરવવા લાગી. મંત્રાને સ્પર્શ કર્યા પછી કઈ કઈની બુદ્ધિ બગડી. અતિ કામીને અતિ પાપીને સ્પર્શ કરવો નહીં. સ્પર્શ કરવાથી તેના પરમાણુઓ આપણામાં આવે છે. સ્પર્શમાંથી અનેક દોષ ઉદ્ભવે છે. વિના કારણ કોઈને પણ સ્પર્શ ન કરવો. અમુકને અડવું, અમુકને ન અડવું, એવી જે સ્પર્શ મીમાંસા આપણા ઋષિઓએ કરી છે તે બહુ સમજપૂર્વક કરી છે. એમણે કોઈ જીવનો તિરસ્કાર કર્યો નથી. આત્મા તો શુદ્ધ છે, પણ બધાનું શરીર શુદ્ધ નથી. કદાચ સ્થૂળ શરીર ભલે સારું હોય, પણ સૂક્ષ્મ શરીર બગડેલું હોય તો તે બીજાને બગાડે છે. જેનું ચારિત્ર્ય અતિ શુદ્ધ ન હોય તેના હાથનું પાણી પણ પીવું નહીં. કઈ કઈને મંત્રાને સ્પર્શ કર્યો ન હતો ત્યાં સુધી કઈ કઈની બુદ્ધિ બગડી ન હતી, પણ જ્યાં મંત્રાને સ્પર્શ કર્યો કે બુદ્ધિ બગડી. કઈ કઈ મંત્રાને મનાવવા લાગી, તું ખરું કહે, તને કેમ આટલું બધું દુઃખ થાય છે? તું મને બહુ વાલી લાગે છે, તે મારી બહુ સેવા કરી છે. મંત્રાએ કહ્યું, તમારું મેં એઠું ખાધું છે, તારા કપડાં મેં ઓઢ્યા છે. કઈ કઈ મંત્રાને પિયરથી લઈ આવી હતી. મંત્રાનો જન્મ અયોધ્યાજીમાં થયો ન હતો. જેનો જન્મ અયોધ્યાજીમાં થાય તેના હૃદયમાં કલીનો પ્રવેશ થતો નથી. મંત્રા કઈ કઈ દેશની હતી? કઈ કઈ જ્યારે પિયરથી અયોધ્યા જવા લાગી ત્યારે એના પિતાએ પૂછ્યું કે હું તને શું આપું? ત્યારે કૈકેયીએ કહ્યું, હું તો અયોધ્યાની રાણી થઈને જાઉં છું, ત્યાં બધું છે, મને કશાની જરૂર નથી. પણ આ મંત્રા મને બહુ વાલી લાગે છે. તે પિયરથી કઈ કઈ મંત્રાને લેતી આવી હતી. કૈકેયીએ જ્યારે મંત્રાને મનાવીને પૂછવા માંડ્યું ત્યારે મંત્રાએ કહ્યું, તારું બગડે એ મારાથી જોવાતું નથી, પણ મને બોલતા બીક લાગે છે. કૈકેયીએ કહ્યું, ના ના, તું જે કહીશ તે કરવા હું તૈયાર છું. તારા મનમાં જે હોય તે તું કહી દે. મને તો એમ લાગે છે કે મારો રામ મારી બહુ સેવા કરે છે. મંત્રાએ કહ્યું, એ દિવસો હવે ગયા. રામને આજ સુધી સ્વાર્થ હતો અને તેથી એ તારી સેવા કરતા હતા. રાજા થયા પછી કોઈ રામ પહેલા જેવા રહેશે નહીં. કમર પાણીમાં ઉત્પન્ન થાય છે, કમરને પુષ્ટિ આપનાર છે સૂર્યનારાયણ. છતાં જ્યારે કમર પાણીથી અલગ થાય છે ત્યારે એ જ સૂર્યનારાયણ એને સૂકવી નાખે છે. કમર પાણીમાં હોય ત્યાં સુધી જ સૂર્યનારાયણ એને પુષ્ટિ આપે છે. રામ રાજા થયા નહોતા ત્યાં સુધી એ તમારી સેવા કરતા હતા, પણ આવતીકાલે રામ રાજા થયા પછી તમે આશા રાખશો માં કે તે તમારી સેવા કરે. કઈ કઈ સમય ફરે ને ત્યારે વહાલા જ વેરી થઈ જાય છે. હું તમને ખરું કહું છું, આ બધું કૌશલ્યાનું કાવતરું છે. કૌશલ્યાએ કપટ કર્યું છે. રાજા તમારા આધીન રહે છે, તે કૌશલ્યાને જરાય ગમતું નથી. કૌશલ્યાને એમ છે કે બધા મારી સેવા કરે છે. પણ આ કૈકેયીને બહુ અભિમાન છે કે રાજા એને આધીન છે, તેથી મારી સેવામાં તે રહેતી નથી. તે તારો કાંટો કાઢવા માટે જ કૌશલ્યાએ કપટ કર્યું છે. ઘરના છોકરાઓ ભરત અને શત્રુઘ્ન મોસારમાં છે અને આવતીકાલે જ રામનો રાજ્ય અભિષેક થવાનો છે, તેનો શું અર્થ થાય, તેનો તે કંઈ વિચાર કર્યો? તને તો ખાવું પીવું અને પલંગમાં સૂઈ રહેવું એ જ ગમે છે. આ કામી રાજાઓ મુખના મીઠા હોય છે પણ મનના મેલા હોય છે. રાજા દશરથ તારા મહેલમાં આવે છે અને તને એમ બતાવે છે કે તું એમને બહુ વાલી છે, પણ તારું કહ્યું તો તે કંઈ કરતા નથી. એ તો કૌશલ્યા જે કહે છે તે જ કરે છે. સ્ત્રીએ કોઈ દિવસ પતિની નિંદા સાંભળવી નહીં. મંત્રાએ દશરથ મહારાજની બહુ નિંદા કરી. કઈ કઈ તે સાંભળતી હતી, મંત્રાની હિંમત વધી, તે આગળ કહેવા લાગી. રાજા દશરથ કપટી છે, મન મલિન મુહ મીઠ કૌશલ્યાના કહેવાથી જ ભરતને મોસારમાં મોકલ્યો છે. રોજ રાતે દશરથ મહારાજ તારા મહેલમાં આવે છે, પણ આજ સુધી તને કોઈ દિવસ ખબર આપી છે કે રામનો રાજ્ય અભિષેક થવાનો છે? 14-15 દિવસથી રાજ્ય અભિષેકની તૈયારીઓ થાય છે અને તને હજુ આજે ખબર પડે છે? આ કપટ છે. હું જાણું છું કે સૂર્યવંશની એ રીતિ છે કે મોટો દીકરો હોય તે રાજા થાય, પણ મેં જે એક વાત સાંભળી છે તે સાંભળ્યા પછી તો મને રાત્રે નિંદ્રા આવતી નથી, દિવસમાં ભૂખ લાગતી નથી, મને બહુ ગભરામણ થાય છે. કઈ કઈને મંત્રામાં વિશ્વાસ થયો? તેણે પૂછ્યું, તે શું સાંભળ્યું છે? મંત્રાએ કહ્યું, મેં એવું સાંભળ્યું છે કે આવતીકાલે રામ રાજા થયા પછી ભરતને કેદમાં રાખવાના છે, લક્ષ્મણ એમના ખાસ મંત્રી થવાના છે. ભરતને જાણીને કૌશલ્યાએ મોસારમાં મોકલ્યો છે, નહીં તો ઘરનો છોકરો ઘરમાં નથી અને રાજ્ય અભિષેકની આટલી બધી ઉતાવળ કરવાની શી જરૂર છે? કૌશલ્યાને તારા પ્રત્યે બહુ મત્સર છે. મંત્રાની પુરાણોની અનેક વાતો કઈ કઈને સંભળાવી શોક કેવી રીતે ત્રાસ આપે છે તે કઈ કઈના મનમાં બરાબર ઠસાવ્યું હતું. મેં તો એવું સાંભળ્યું છે કે આવતીકાલે રામનો રાજ્ય અભિષેક થયા પછી યાદ રાખજે, તારે અયોધ્યામાં રહેવું હશે તો કૌશલ્યાના ઘરનું પાણી ભરવું પડશે. કૌશલ્યાની દાસી થઈને જ તું અયોધ્યામાં રહી શકીશ. રામે રાજ્ય પદમ પ્રાપ્તે કૌશલ્યા યાશ્ચ કૈકયી, દાસી ભવિષ્યસિ ત્વમ દેહી અતો મંત્રચનમ કુરુ. મને તો કોઈ સ્વાર્થ નથી, આ તો તારું બગડે છે તે મારાથી જોવાતું નથી. તેથી કહેવા આવી, રામ કેવો સરળ છે, રામની માં કેવી ભોરી છે તે તું શું જાણે? એ તો કપટ કરવામાં બહુ હોશિયાર છે. મંત્રાના વચન સાંભળી કઈ કઈ બહુ ગભરાઈ ગઈ, શરીરે પરસેવો વરી ગયો, ભાવિ અંધકારમય દેખાવા લાગ્યું. કઈ કઈએ મંત્રાને કહ્યું, હું શું કરું, મને 3 દિવસથી ખરાબ સ્વપ્ન આવે છે, હું મૂંઝાઈ ગઈ છું. આ સ્વપ્નો વિધવા થવાના ચિહ્નરૂપ છે. તે કઈ કઈને સમજાતું ન હતું. કઈ કઈ વિચારવા લાગી, મારા ભરતને આટલું બધું દુઃખ સહેવું પડશે? તે હતાશ થઈ ગઈ, રડવા લાગી. ત્યારે મંત્રા એને સમજાવવા લાગી, તમે રડશો માં, હજુ બાજી તમારા હાથમાં છે, હું જે કહું તે કરશો? કઈ કઈએ કહ્યું, મંત્રા, હું જાણતી નહોતી કે તારી બુદ્ધિ આવી છે, તું બહુ બુદ્ધિમાન છો, તું હવે મને કૂવામાં પડવાનું કહીશ તો હું કૂવામાં પડીશ, હું તારા આધીન છું, તું જે કહીશ તે કરવા હું તૈયાર છું. મંત્રાને ખાતરી થઈ કે કઈ કઈ હવે તેને આધીન થઈ ગઈ હતી. તેણે કહ્યું, તમે રડો નહીં, પ્રભુ કરશે તો તમારા ભાગ્યનો ઉદય થશે એવું મને લાગે છે. જે કૌશલ્યાએ તમારી વિરુદ્ધ કપટ કર્યું છે, વિધાતા એને જ પ્રતિકૂળ થશે, એને જ રડાવશે. એકવાર તમે મને વાત કરેલી કે મહારાજા દશરથ પાસે તમે બે વરદાન થાપણ તરીકે રાખ્યા છે, તે બે વરદાન માગીને આજે તમે છાતી ઠંડી કરો. એકવાર એવું થયું કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. તે સમયે આકાશવાણી થઈ કે જેના પક્ષમાં અયોધ્યાપતિ દશરથ રાજા હશે તે જીતશે. આ સાંભળીને પવનદેવ એકદમ દશરથ મહારાજ પાસે પહોંચી ગયા અને યુદ્ધમાં દેવોને સહાય કરવા માટે પ્રાર્થના કરી. દશરથ મહારાજ દેવોની મદદે ગયા, સાથે રાણી કઈ કઈ પણ હતી, કઈ કઈ બહુ સુંદર હતી તેમ બહુ બહાદુર પણ હતી. દશરથ રાજાનું દાનવો સાથે તુમુલ યુદ્ધ થયું. એવામાં દશરથ મહારાજના રથની ધરી તૂટી ગઈ અને રથ પડી જાય તેવો સમય આવ્યો. કૈકેયીએ તે જોયું, તેણે તરત જ ધરીની જગ્યાએ પોતાનો વ્રજ્ર જેવો ડાબો હાથ બે ચાક વચ્ચે ગાલી દીધો અને રથને ટકાવી રાખ્યો. દશરથ મહારાજે દાનવોનો પરાજય કર્યો. કૈકેયીના પરાક્રમથી મહારાજા બહુ પ્રસન્ન થયા અને રાણીને બે વરદાન માંગવા કહ્યું. ત્યારે કૈકેયીએ દશરથ મહારાજને કહ્યું, ત્વયેવ તિષ્ઠતુ ચિરમ ન્યાસભૂતમ મમાન્નધ, યદા મે અવસરો ભૂયા તદા દેહી વરદ્રયમ. આ બે વર હમણાં થાપણ તરીકે તમારી પાસે જ ભલે રહ્યા. મને જ્યારે ઈચ્છા થશે, જ્યારે કંઈ એવો અવસર આવશે ત્યારે હું તે માંગી લઈશ. ત્યારે દશરથ મહારાજે કહ્યું, ભલે, તું જ્યારે માંગીશ ત્યારે તને આપીશ. મંત્રાએ આ બે વરદાનની યાદ દેવડાવતા કૈકેયીને કહ્યું, હજુ બાજી તમારા હાથમાં છે. આજે અવસર આવ્યો છે, તમે રાજા પાસે પેપર બે વરદાન માંગી લો. કૈકેયી ભોરી હતી. તેણે મંત્રાને પૂછ્યું, વરદાનમાં હું શું માંગુ? મંત્રાએ કહ્યું, હવે શું માંગવું તે બધું પણ મારે સમજાવવું પડશે. તમને પણ અક્કલ છે કે નહીં? વિચાર કરીને યોગ્ય લાગે તે માંગી લો. કૈકેયીએ કહ્યું, તું જેવું સમજાવીશ તેવું જ માંગીશ, તું કહીશ તે કરવા તૈયાર છું. મંત્રાએ કહ્યું, દશરથ મહારાજા આજે મહેલમાં આવે ત્યારે બંને વરદાન માંગી લો. પ્રથમ વરદાન એ માંગો કે રામ રાજ્ય અભિષેકની જે તૈયારી થઈ છે તેનાથી મારા ભરતનો રાજ્ય અભિષેક કરો. બીજું વરદાન રામ વનવાસનું માંગો. રામાય દંડકારણ્યમ યૌરાજ્યમ સુતાય ચ. જે કૌશલ્યાએ તારી સાથે કપટ કર્યું છે તે કૌશલ્યાનો દીકરો વનમાં જાય. મેં સાંભળ્યું છે કે 14 દિવસથી આ રામ રાજ્ય અભિષેકની તૈયારીઓ ચાલે છે, પણ તમને રાજાએ તેની વાત સરખી પણ કરી નથી, માટે તમે 14 વર્ષનો રામ વનવાસ માંગો. મંત્રાએ આ ક્રમ સૂચવ્યો છે કે પહેલું ભરતને માટે રાજ્ય માંગી લો અને બીજું વરદાન રામ વનવાસનું માંગી લો. મંત્રા જાણતી હતી કે દશરથ મહારાજનો રામજીમાં અતિશય પ્રેમ હતો. કઈ રામ વનવાસનું વરદાન પ્રથમ માંગે અને કદાચ દશરથ મહારાજને મૂર્છા આવી જાય તો ભરત રાજ્ય અભિષેકનું વરદાન માગવાનું રહી જાય. તેથી મંત્રાએ કૈકેયીને કહ્યું કે પહેલાં વરદાનથી ભરતને માટે રાજ્ય માંગી લો અને બીજું વરદાન રામ વનવાસનું માંગો, તમારા ભાગ્યનો ઉદય થવાનો છે, તમે સુખી થશો. મંત્રએ આવી રીતે કૈકેયીને બહુ શિખામણ આપી. કૈકેયીએ કહ્યું, હવે ઘેર આવે કે આ બે વરદાનો માંગવાની એમણે આપવા જ પડશે. મને કહ્યું છે કે જે માંગીશ તે આપીશ. બે વરદાન થાપણ તરીકે મેં રાખ્યા છે. મંત્રા કૈકેયીને સમજાવવા લાગી, ઉતાવળથી કામ બગડે છે, બહુ સાવધાન થઈને કામ કરવાનું છે. દશરથ મહારાજને તમે સીધે સીધું કહેશો કે રામને વનવાસ આપો, તે કદી રામને વનમાં મોકલશે નહીં. તમારે બરાબર કપટ કરવું પડશે તો જ આપણું કામ થશે. કૈકેયીએ પૂછ્યું, તે મારે કપટ કરવાનું એટલે શું કરવાનું? કૈકેયી ભોરી હતી, તે મંત્રાને આધીન થઈ ગઈ હતી. મંત્રાએ સમજાવવા માંડ્યું, પ્રથમ તો આ કુમકુમ તિલકને રજા આપો. શાસ્ત્રમાં લખ્યું છે કે ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે તો પણ સૌભાગ્યવતી સ્ત્રી કુમકુમ તિલકનું જરાય અપમાન ન કરે. ત્યારે મંત્રાએ એવું શીખ્યું કે કુમકુમ તિલકને રજા આપો, વસ્ત્રો આભૂષણો ફેંકી દો, તારું વસ્ત્ર પહેરો, કોપ ભવનમાં પ્રવેશ કરો અને ધરતી ઉપર પડો. મહારાજા દશરથ આવીને તમને મનાવશે કે કૈકેયી તું માંગીશ કે તને આપીશ. માંગશો નહીં એ તો મનના મેલા છે. આરંભમાં એવું બોલશે પણ તમે રામ વનવાસનું વરદાન માંગશો, એ વરદાન તમને નહીં આપે. રાજા દશરથ બધું જ આપી શકશે પણ રામને આંખથી દૂર કરી શકશે નહીં. તે વારંવાર તમને મનાવે, તમારા ચરણ ઉપર હાથ ફેરવે પણ એક અક્ષર બોલશો નહીં, રાજાની સામું જોશો નહીં, તેમનો તિરસ્કાર કરજો કે મારી સાથે તમે બોલશો નહીં, જાઓ તમે કૌશલ્યાને ઘેર. રાજા દશરથ અનેક રીતે તમને મનાવશે પણ તમે માનશો નહીં. તે તમને કહેશે, માંગ, તું માંગે તે તમે આપવા તૈયાર છો. રાજાનો રંક બનાવું, રંકને રાજા બનાવું, તમે એક અક્ષર મોંમાંથી બહાર કાઢશો નહીં. બહુ વ્યાકુળ થયેલા દશરથ મહારાજ જ્યારે એવું બોલે કે હું રામના સોગંદ લઈને કહું છું કે તું માંગીશ તે તને આપીશ, ત્યારે જ માંગવું. રામ શપથમાં રાજાને બાંધ્યા પછી જ તમે વરદાન માંગજો, નહીં તો રાજા ફરી જશે. મંત્રાની વાત કાંઈ ખોટી ન હતી. દશરથ મહારાજ નરકમાં જવા તૈયાર હતા પણ રામને આંખથી દૂર કરવા તૈયાર ન હતા. દશરથ મહારાજની એવી ઈચ્છા હતી કે હું જૂઠું બોલું તેનું બધું પાપ મારા માથે ભલે આવે પણ મારો રામ મારી આંખથી દૂર ન જાય. પણ દશરથ મહારાજ શ્રી રામના સોગંદ લઈ બેઠા હતા અને તેથી જ રામજી વનમાં ગયા ત્યારે દશરથ મહારાજે ના પાડી નથી. એમણે રામજીને વનમાં જાઓ એવું કહ્યું નથી, તો રામજી વનમાં જવા લાગ્યા ત્યારે ના પણ પાડી નથી. કારણ કે એમને એમ છે કે મેં રામના સોગંદ લીધા છે, હું રામ શપથથી બંધાયેલો છું. મંત્રાએ જ પાકી શિખામણ કૈકેયીને આપી હતી કે દશરથ મહારાજ રામના સોગંદ ન લે ત્યાં સુધી વરદાન માંગશો નહીં. ભૂપતિ રામ શપથ જબ કરી તબ માંગે હું જેહી બચન ન ટરી. મંત્રાની આ કરામત હતી. કૈકેયીને આ ઠીક લાગ્યું. એણે કહ્યું, એ આજે આવશે એટલે હું પણ કપટ કરીશ, એમને બતાવી આપીશ. મંત્રા, મેં તને બહુ સુંદર શિખામણ આપી છે, મારો દીકરો રાજા થશે ત્યારે હું તારું સન્માન કરીશ, તને અનેક ગામ અપાવીશ. મંત્રા કૈકેયીને આવી રીતે શિખામણ આપીને ત્યાંથી ખસી ગઈ. કૈકેયીએ વસ્ત્રો આભૂષણો ઉતારીને ફેંકી દીધા. કોપ ભવનમાં જઈને તે ધરતી ઉપર પડી. માનવ કુસંગથી દુઃખી થાય છે. કૈકેયીને મંત્રાનો કુસંગ થયો. સત્સંગથી માનવને પોતાના દોષનું ભાન થાય છે. એ સાવધાન બને છે, એના અંતરમાં વિવેક જાગે છે, એનો સ્વભાવ સુધરે છે અને એ સુખી થાય છે. કુસંગથી જ માનવ બગડે છે. શ્રી મહાદેવજી માતા પાર્વતીજીને કહે છે, અતઃ સંગઃ પરિત્યાજન્યો દુષ્ટાનામ સર્વદૈવહી દુસંગી ચૈવતે સ્વાર્થ ધાતેયમ રાજકન્યા. દુષ્ટ લોકોના સંગથી હંમેશા દૂર રહેવું, નહીં તો પતન થતા વાર લાગતી નથી. પરમાત્મા શ્રી રામ કૃપા કરે છે ત્યારે વધારે સંપત્તિ આપતા નથી, સત્સંગ આપે છે. સાધારણ માનવ એવું સમજે છે કે બહુ પૈસા મળે, સંસારનું સુખ બહુ મળે, તે પ્રભુની કૃપાનું ફળ છે. અરે, જેને બહુ પૈસા મળે એ ભાગ્ય સારી નહીં. અતિ સંપત્તિ માનવને પ્રમાદી બનાવે છે. સંપત્તિ જેને અતિશય મળે એના વિકાર વાસના વધે છે. લૌકિક સુખ મળે તો જીવ ઈશ્વરથી વિમુખ થાય છે. લૌકિક સુખનો પ્રયત્ન સફળ ન થાય તો માનવું કે ઠાકોરજીએ વિશિષ્ટ કૃપા કરી છે. ગ્રંથોમાં એવું વર્ણન આવે છે કે પરમાત્મા જે જીવ ઉપર વધારે કૃપા કરે છે તેને સંસારનું સુખ લૌકિક સુખ વધારે આપતા નથી. શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે સંસારનું સુખ તો પશુ પક્ષીઓ પણ ભોગવે છે. ચકલા ચકલી ફરવા જાય છે, ડોલતા ડોલતા ફરે છે, મકાન બાંધે છે, બાળકોને પણ મોટા કરે છે. બાળકોને જન્મ આપવો, એમને મોટા કરવા, પરણાવવા વગેરે તો આ જીવ અનેક જન્મથી કરતો આવ્યો છે. કેટલી વાર આ જીવ પતિ થયો, પત્ની થયો તેની કોઈ ગણતરી નથી, છતાં એને શાંતિ ક્યાં મળી છે? ભગવાન કૃપા કરે છે તો સંસારનું સુખ વધારે આપતા નથી, સત્સંગ આપે છે. સંસારનું સુખ એ પ્રારબ્ધનું ફળ છે, સત્સંગ એ પરમાત્માની કૃપાનું ફળ છે. જે જીવ ઉપર પરમાત્મા કૃપા કરે છે તે જીવને પ્રભુ સંતોનો સત્સંગ આપે છે. સત્સંગનો મહિમા બહુ મોટો છે. જે સત્સંગ કરે છે એ સંત બને છે. તમારા કરતાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યમાં જે આગળ વધ્યા છે એમનો સંગ કરો, એમનું અનુકરણ કરો. જેમને સંસારનું સુખ બહુ ગમે છે એવા લોકોથી દૂર રહો. વિલાસીના સંગને જ કુસંગ કહે છે, અતિ કામીનો સંગ એને જ કુસંગ કહે છે. સાધારણતયા માનવ જન્મથી બગડેલો હતો નથી, કુસંગથી બગડે છે. સંગનો રંગ મનને લાગે છે. તમારો જન્મ થયો ત્યારે તમને ગરમ પાણી પીવાની ટેવ હતી? જન્મ થયો ત્યારે કોઈને ચા પીવાની આદત ન હતી? જન્મ થયો ત્યારે બાળકને કોઈ વ્યસન ન હતું, તે શુદ્ધ હતું. તેને પાપ કરવાની અક્કલ પણ ન હતી, તેને કપટ કરતા આવડતું ન હતું. બાળક તો ભોરું હોય છે. અનેક વાર મા બાપ જ બાળકને કપટ કરવાનું શીખવાડે છે. બાળકને કપટ કરવાની અક્કલ નથી હોતી. બાલ્યાવસ્થામાં બધા જ સારા હોય છે. મોટા થયા પછી એ જેના સંગમાં આવે છે એનો રંગ મનને લાગે છે, સત્સંગ પ્રભુ કૃપાથી મળે છે, પણ કુસંગથી બચવું તે તમારા હાથમાં છે, તમારું લક્ષ્ય છે, પરમાત્માના ચરણમાં જવાનું તમારું લક્ષ્ય અને અન્ય જેનું લક્ષ્ય એક છે તેનો જ સંગ કરો. કોઈનું લક્ષ્ય કામ સુખ હોય, પૈસો હોય, તેના સંગમાં તમને જરાય લાભ થશે નહીં, નુકસાન થશે. કુસંગ એટલે અતિ કામીનો સંગ, અતિ લોભીનો સંગ, વ્યસનીનો સંગ કે નાસ્તિકનો સંગ. જેને પરમાત્માની બીક નથી એનો સંગ પણ કુસંગ છે. જે સંસાર સુખમાં રચ્યો પચ્યો રહે છે એનો સંગ એ કુસંગ છે. માનવ જીવન સંસાર સુખ ભોગવીને વેડફી નાખવા માટે નથી, માનવ જીવન પરમાત્માને માટે છે. પ્રારબ્ધથી પૈસો મળે તો તેનો ઉપયોગ સંસાર સુખ ભોગવવામાં, શરીર અને ઇન્દ્રિયોના લાળ કરવામાં કરશો નહીં, કે તેનો માત્ર સંગ્રહ કરશો નહીં. પૈસાનો સદઉપયોગ કરજો. પાણી બાઢો નાવ મેં, ઘર મેં બાઢો દામ, દોનામ હાથ ઉલેચીએ યહી શ્યાનો કામ. અરે, જે પૈસાનો સદઉપયોગ તમે કરી શક્યા નહીં તે પૈસાનો સદઉપયોગ તમારા છોકરાઓ શું કરવાના હતા? કેટલાક લોકો એવી અપેક્ષા રાખે છે કે છોકરાઓને માટે ખૂબ ભેગું કરી લેવું જેથી બિચારા સુખી થાય. છોકરાઓ માટે રાખો, પણ વિવેકથી રાખજો. વધારે રાખશો અને તો છોકરાઓ પ્રમાદી થશે, આરશું થશે, વિલાસી થશે. પૈસો એ જીવનનું લક્ષ્ય નથી, પરમાત્મા જ જીવનનું લક્ષ્ય છે. સંસારનું કોઈ પણ સુખ જીવનનું લક્ષ્ય નથી. ભજન આનંદ, બ્રહ્મા આનંદ એ જ જીવનનું લક્ષ્ય છે. સત્સંગ મળે તો કરજો, અને સત્સંગ ન મળે તો બધાનો સંગ છોડીને અલગ રહેજો. કોઈનો તિરસ્કાર ન કરો, પણ જેને ભક્તિનો રંગ લાગ્યો નથી, જેને સંસારનું સુખ બહુ મીઠું લાગે છે, એવા કામી વિલાસી ગૃહસ્થનો સંગ ન કરો, નહીં તો તમારું પતન થશે. ભાગવતમાં વૃત્રાસુર વધની કથા આવે છે. પ્રભુએ વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો તે પહેલાં વૃત્રાસુરે પ્રભુની સુંદર સ્તુતિ કરતા કહ્યું છે, મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિહી ત્વન માયા ત્વન માયયા આત્મા અયતમ જદાર્ગેહે સ્વાશક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. કર્મ અનુસાર મારે સંસારના ચક્કરમાં ભટકવું પડે તો હે નાથ, હું એટલું જ માંગુ છું કે મને ભગવાનના લાડીલા ઉત્તમ વૈષ્ણવ જનોના સત્સંગ મળે. જે લોકો તમારી માયામાં ફસાયેલા છે અને શરીર પર સ્ત્રી પુત્રાદિમાં આશક્ત છે તેઓનો સંગ મને ફરી કદી ન થાય. કામીના સંગથી માનવ ઇન્દ્રિયોનો દાસ બને છે. જીતેન્દ્રિય કોઈ મહાપુરુષ મળે તો તેનો સંગ કરો, એવું ન મળે તો શ્રીરામ નામનો સંગ કરો, રામાયણનો સંગ કરો. કુસંગથી જીવન બગડે છે. સુખ દુઃખનો ગમે તેવો પ્રસંગ આવે બે કદી છોડશો નહીં. સત્સંગ અને સત્કર્મ, ઘરમાં રોજ થોડો થોડો સત્સંગ કરો. સત્સંગ ન કરે તો મન બગડે છે, વ્યવહારમાં સંભાવ રહેતો નથી, વિષમતા કરવી પડે છે. વિષમતામાંથી જ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. ગૃહસ્થ આશ્રમમાં મમતા બહુ થાય છે. મમતા આવે કે સમતા રહેતી નથી. વિષમતા જાગે કે વિરોધ ઉત્પન્ન થાય છે. પતિ પત્ની એકાંતમાં બેસીને સત્સંગ કરે, કોઈ પવિત્ર પુસ્તકનું વાંચન કરે, સત્સંગ કરે અને સત્કર્મ કરે. પરમાત્માની પૂજા એ જ મોટું સત્કર્મ છે. જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે, પરમાત્માની પૂજા છોડવી નહીં. જે ભગવાનની પૂજા કરે છે તેને ભગવાન શક્તિ અને બુદ્ધિ આપે છે. દેવ સેવા કરતા દેવ સેવા વધુ સારી છે. સમાજ સેવામાં રાગ દ્વેષ આવવાનો ઘણો સંભવ છે. સમાજમાં કોઈ દિવસ એકમત થવાનો નથી. જગતમાં બેમત રહેવાના જ છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, દ્રૌભૂત સર્ગો લોકે અસ્મિન દૈવ આસુર એવ ચ. તમે જે મતમાં રહેશો તેથી વિરુદ્ધના મત સાથે દ્વેષ થશે. કેટલાક લોકો જ્ઞાનની થોડી વાતો કરે છે, સમાજ સેવા કરે છે, પણ પરમાત્માનું સ્વરૂપ ઘરમાં પધરાવી સેવા પૂજા કરતા નથી. જીવનમાં દેવ પૂજા રોજ કરો. સત્સંગ છોડશો નહીં, પ્રભુનું નામ છોડવું નહીં. પ્રભુનું નામ લેવું એ દેવ પૂજા જ છે. સત્સંગથી જલ્દી લાભ થતો નથી, પણ કુસંગથી જલ્દી પતન થાય છે. કૈકેયીનો રામજીમાં બહુ પ્રેમ હતો, પણ કૈકેયીને મંત્રાનો કુસંગ થયો, તેથી કૈકેયીની બુદ્ધિ બગડી. બે વરદાન. દશરથ રાજાનો રોજનો નિયમ હતો કે દરબારનું કામકાજ સાયંકાળે પૂરું થાય કે પ્રથમ કૈકેયીના મહેલે જવું. દશરથ મહારાજ પધારે ત્યારે કૈકેયી રોજ દ્વારમાં ઊભી રહીને તેમનું સ્વાગત કરતી. રોજના નિયમ પ્રમાણે આજે દશરથ મહારાજ પધાર્યા, પણ કૈકેયી દેખાય નહીં. દશરથ મહારાજને આશ્ચર્ય થયું કે કોઈ દિવસ આવું બન્યું નથી અને આજે આ શું છે. તેમણે દાસીઓને પૂછ્યું કે મહારાણી ક્યાં છે, કેમ દેખાતા નથી. તામ ઊંચું ક્રોધ ભવનમ પ્રવિષ્ઠા મેવ વિગ્મહે કારણમ તત્ર દેવ ત્વમ ગત્વા નિશ્ચેતુ મહર્ષિ. દાસીઓએ કહ્યું, અમને કંઈ વિશેષ ખબર નથી, પણ એક ક્રોધ ભવનમાં જઈને પડ્યા છે. દશરથ મહારાજ વિચારમાં પડી ગયા. એમણે ક્રોધ ભવનમાં પ્રવેશ કર્યો તો જોયું કે કૈકેયીએ વસ્ત્રો આભૂષણો ફેંકી દીધા હતા. અમંગલ વેશ ધારણ કર્યો હતો, ધરતી ઉપર પડી હતી. દશરથ મહારાજને તે ઠીક લાગ્યું નહીં. કૈકેયીના ચરણ પાસે જઈને મહારાજા બેઠા, ચરણ ઉપર હાથ ફેરવવા લાગ્યા અને પૂછ્યું, કૈકેયી તને શું થયું છે. જ્યારે જ્યારે દશરથ મહારાજા એકાંતમાં કૈકેયી પાસે આવતા ત્યારે કૈકેયી વારંવાર કહેતી હતી કે રામનો રાજ્ય અભિષેક કરો. તેથી દશરથ રાજાએ કૈકેયીને કહ્યું, તે મને અનેક વાર કહેલું, તે તારી ઈચ્છા પ્રમાણે આવતીકાલે રામનો રાજ્ય અભિષેક થવાનો છે. તું સુંદર વસ્ત્રો આભૂષણો ધારણ કર. દશરથ મહારાજા મહાન જ્ઞાની હતા, બુદ્ધિમાન હતા, રાજનીતિમાં કુશળ હતા, પણ એ સ્ત્રી ચરિત્ર સમજી શક્યા નહીં. રામજીનો રાજ્ય અભિષેક થવાનો છે તે સાંભળ્યા પછી તો કૈકેયીએ અતિશય ક્રોધ કર્યો. ક્રૂર થઈને તેણે દશરથ મહારાજને કહ્યું, મને અડકશો નહીં, મારી સાથે બોલશો નહીં, જાઓ. તમે અહીંથી મને કેમ કહેવા આવ્યા. દશરથ રાજાએ પૂછ્યું, કૈકેયી તું કેમ નારાજ થઈ, તારું કોઈએ અપમાન કર્યું, શું થયું, મને કહે. હું તારે આધીન છું, સ્ત્રીને અતિશય આધીન રહેવું એ પાપ છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે પુરુષ સ્ત્રીને અતિશય આધીન રહે છે તેને જોવામાં પણ પાપ છે. સ્ત્રીને અતિશય આધીન રહેનાર બહુ દુઃખી થાય છે, તેનું પતન થાય છે. સ્ત્રીને અતિશય આધીન રહેશો નહીં. સ્ત્રીમાં વિશ્વાસ રાખવો પણ અતિ વિશ્વાસ રાખવો નહીં. સ્ત્રી બોલે તે બધું જ સોર આની સાચું માનવું નહીં. વિશ્વાસપાત્રમ ન કિમસ્ચિત લોકે નારી દ્રારમ કિમેકમ નરકશ્ય નારી કિમ તદ્રિશમ ભાતિ સુગોપપમ યતઃ નારી. આપણા શાસ્ત્રનો સ્ત્રીની નિંદા કરી જ નથી. કામાંધ પુરુષની સમજણ શક્તિની નિંદા છે. કામી પુરુષને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી. દશરથ મહારાજ કૈકેયીને આધીન હતા. ભરત અને શત્રુઘ્ન દશરથજી પાસે હોય તો દશરથ મહારાજ કૈકેયીને વશ ન થાય. ભરત એ વૈરાગ્યનું સ્વરૂપ છે, શત્રુઘ્ન એ સદવિચારનું સ્વરૂપ છે. આ બંને દશરથજીથી દૂર જાય તો દશરથજી કૈકેયીને આધીન થાય. આજે ભરત અને શત્રુઘ્ન અયોધ્યામાં ન હતા, તેથી રાજા કૈકેયીને વશ થયા. ભરતજીની સાથે રાખે એ કૈકેયીને કુબુદ્ધિને આધીન ન થાય. કૌશલ્યા એ નિષ્કામ બુદ્ધિ છે, સુમિત્રા એ શ્રદ્ધા છે, કૈકેયી એ કુબુદ્ધિ છે. દશરથ મહારાજા કૈકેયીને વારંવાર મનાવવા લાગ્યા. અરે તું કેમ નારાજ થઈ, બોલ, તારી શી ઈચ્છા છે? તારી ઈચ્છા હોય તો રાજાને રંક બનાવ, રંકને રાજા બનાવ. તારું કોઈએ અપમાન કર્યું? શું થયું? આજે તો હું તને આનંદની વાર્તા કહેવા આવ્યો છું. એકવાર તું મારા સામું જો તો ખરી. દશરથ મહારાજ કૈકેયીને અનેક રીતે મનાવવા લાગ્યા. પણ પહેલાં મહેતીએ બહુ પાઠ ભણાવ્યો હતો ને, મંત્રાએ પાકી શિખામણ આપી હતી. કૈકેયી એક અક્ષર બોલતી ન હતી, નિશ્વાસો નાખતી હતી. દશરથ મહારાજ અનેક રીતે પૂછવા લાગ્યા, કૈકેયી તું કેમ નારાજ થઈ? તારું કોણે બગાડ્યું? તારે શું જોઈએ છે? આ અયોધ્યાના રાજ્ય અને મારી સમગ્ર રાજ્ય સંપત્તિ સાથે તારે આધીન છું. તું આજ્ઞા કર, તારી ઈચ્છા પ્રમાણે હું બધું કરવા તૈયાર છું. ઘણું ઘણું મનાવવા છતાં જ્યારે કૈકેયી બોલી નહીં ત્યારે દશરથ મહારાજ બહુ વ્યાકુળ થયા. રાજા વરી કહેવા લાગ્યા, કૈકેયી આજે તો અયોધ્યા નગરી શણગારવામાં આવી છે, બધા સુખી થયા છે, ત્યારે તું આવી રીતે કારા વસ્ત્રો પહેરે તે યોગ્ય નથી. મારા રામનો હું રાજ્ય અભિષેક કરવાનો છું. રામ હી દેહુ કાલી જુબરાજુ સજહી સ્લોચની મંગલ સાજુ. તું સુંદર વસ્ત્રો આભૂષણો ધારણ કર. દશરથ મહારાજાને હજુ ખબર ન હતી કે કૈકેયીના મનમાં શું હતું. કૈકેયી માત્ર તિરસ્કાર કરતી હતી. અત્યંત વ્યાકુળ થઈને દશરથજી બોલ્યા, કૈકેયી તને શું થયું છે? હું તને ખરું કહું છું, આજ સુધી કોઈ દિવસ મેં રામના સોગંદ લીધા નથી. રામ મને પ્રાણ કરતાય પ્યારો લાગે છે. આજે હું રામના સોગંદ લઈને કહું છું કે તું જે માગીશ તે હું તને આપવા તૈયાર છું. દશરથ મહારાજે જ્યારે રામજીના સોગંદ લીધા ત્યારે કૈકેયીએ જીભ ચાટી. હવે મારા હાથમાં આવ્યા, હવે બંધનમાં આવ્યા, હવે એ ના પાડી શકશે નહીં, કારણ કે રામના સોગંદ લીધા છે. ક્રૂર કૈકેયીએ એકદમ ઉઠીને ઊભા થઈ અને મહારાજને કહેવા લાગી, માંગ માંગ શું કરો છો? હું માંગું તે મને આપશો? દશરથ મહારાજે કહ્યું, કઈ કઈ તને શંકા થઈ? તું જે માંગીશ તે આપીશ. કૈકેયીએ કહ્યું, મને શંકા થાય છે કે હું માંગું તે તમે આપશો કે નહીં. રાજાએ કહ્યું, હું રઘુવંશનો બાળક છું, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાહુ બરું વચન ન જાય. મારા પ્રાણ જાય તો ભલે જાય, પણ મેં તને જે વચન આપ્યું છે કે તું જે માંગીશ તે આપીશ તે ના નહીં પાડું. મારું વચન મિથ્યા નહીં થાય. દશરથ મહારાજ ભોરા હતા, એમણે સ્ત્રીમાં અતિશય વિશ્વાસ રાખ્યો. તે જાણતા ન હતા કે કઈ કઈ શું માંગશે. તેમણે કહ્યું, કઈ કઈ તું માંગ, તું માંગીશ તે હું તને આપીશ. આજે મેં રામના સોગંદ લીધા છે. કઈ કઈએ કહ્યું, તમારું મારે કાંઈ જોઈતું નથી, પણ મારા બે વરદાન મેં તમારી પાસે થાપણ તરીકે રાખ્યા છે, તે હું આજે માંગીશ. રાજા બોલ્યા, બે વરદાન શું માંગે છે? તું ચાર વરદાન માંગ, અને આ બે વરદાન લેવા માટે તે આ બધું તોફાન કર્યું? કઈ કઈ આ યોગ્ય નથી, તું જે માંગીશ તે હું તને આપીશ. કઈ કઈએ કહ્યું, તમે બરાબર સાંભળજો, પહેલું વરદાન એ માંગું છું કે આજે રાજ્ય અભિષેકનો તૈયારી થઈ તે રામનો નહીં, મારા ભરતનો રાજ્ય અભિષેક કરો. દશરથ મહારાજ આ સાંભળીને થોડા ગભરાયા. પછી મનમાં વિચાર કર્યો, ભરત રાજા થાય તો મારો રામ રાજી થશે, મારા રામને જરાય ખોટું લાગશે નહીં, એને તો નાના ભાઈ ઉપર અતિશય પ્રેમ છે. એ તો એવું કહેતો હતો કે ચારેય ભાઈઓને ગાદીએ બેસાડો, રામ કશું મનમાં લાવશે નહીં. તેથી દશરથ મહારાજે કઈ કઈને કહ્યું, કઈ કઈ મેં ભરતને રાજ્ય આપ્યું, હું ભરતનો રાજ્ય અભિષેક કરવા તૈયાર છું, તું બીજું વરદાન માંગ. કઈ કઈએ રાજાનો તિરસ્કાર કરતા કહ્યું, તમે ભાનમાં તો છો ને, બરાબર સાંભળજો. દશરથ મહારાજે કહ્યું, આજે તું આવું કેમ બોલે છે? કઈ કઈ બોલી, મને શંકા છે કે હું માંગુ છું તે મને આપશો કે નહીં. દશરથજીએ કહ્યું, તું જરાય શંકા રાખીશ નહીં, હું તને આપીશ. કઈ કઈએ કહ્યું, નવ પંચ ચ વર્ષાણી દંડકારણ્ય માં આશ્રિત ચિરાજીન ધરો ધીરો રામો ભવતુ તાપસ. મારી ઈચ્છા છે કે આવતીકાલે સવારે રામ વલ્કલ વસ્ત્ર પહેરીને 14 વર્ષ માટે વનમાં જાય. આ બીજું વરદાન માંગું છું. જ્યાં બીજું વરદાન માંગ્યું કે દશરથ મહારાજ બહુ મૂંઝાયા, આ હું શું સાંભળું છું? ચહેરો એકદમ ફિક્કો પડી ગયો, નિસ્તેજ થઈ ગયો. મહારાજા બહુ ગભરાયા અને કઈ કઈને કહેવા લાગ્યા કે મેં રામને કહ્યું છે કે હું તારો રાજ્ય અભિષેક કરીશ, અને હવે તેને વનમાં કેવી રીતે મોકલું? કઈ કઈ આ બીજું વરદાન તું મૂકી દે, મારા રામે તારું શું બગાડ્યું છે? ભરતને રાજ્ય આપવા હું તૈયાર છું, તું રામને ઘરમાં રહેવા દે. કઈ કઈ હું તને ખરું કહું છું, હવે હું વધારે જીવવાનો નથી. તે રામ વિયોગમાં તું મને મારીશ નહીં, જીવનું મોર રામ બિનું નાહી. રામ મને પ્રાણ કરતાં પણ વધુ પ્યારો છે, રામ બહુ ભોળો છે, રામે તારું શું બગાડ્યું છે? તું તો રોજ રામના વખાણ કરતી હતી, અને આજે તને આ શું થયું? હું તને સાચું કહું છું, રામની માં કૌશલ્યાએ મને કાંઈ કહ્યું નથી. કૌશલ્યાનો સ્વભાવ બહુ સરળ છે, તારા માટે એના હૃદયમાં પ્રેમ છે. કઈ કઈએ કહ્યું, હવે તમે વધારે બોલશો નહીં. રામુ સાધુ તુમહ સાધુ સયાને, રામ માતુ ભલી સબ પહેચાને, રામ કેવો બોરો છે, કૌશલ્યા કેવી ભલી છે, અને તમે કેવા સજ્જન છો, શાણા છો, તે બધું જાણું છું, મને મંત્રાએ બધું કહ્યું છે. રાજા દશરથના પ્રેમનું અને કૈકેયીની નિષ્ઠુરતાનું વર્ણન થઈ શકે એમ નથી. કૈકેયીએ અતિ નિષ્ઠુર થઈને દશરથ મહારાજનો તિરસ્કાર કરતા કહ્યું, બાયલા જેવું શું રડો છો? શરમ આવતી નથી? તમે બાયલા છો કે રઘુકુલ રીપી સદા ચલી આવી તે કયા મુખથી બોલ્યા છો? અસત્ય બોલશો તો નરકમાં પડશો. દશરથ રાજા કૈકેયીને વિનમવા લાગ્યા, કૈકેયી કોઈ દિવસ તું આવું બોલતી નહોતી અને આજે કેમ આવું બોલે છે? હું તને ખરું કહું છું, રામ વનમાં જશે તો સીતાજી ઘરમાં રહેશે? સીતાજી અતિશય કોમળ છે અને સીતાજી વનમાં જાય તો હું જનક રાજાને મોઢું શું બતાવું? કૈકેયી પછી લક્ષ્મણ પણ ઘરમાં રહેશે? આ વરદાન તું પાછું લે, મારા રામને રાજ્યનો જરાય લોભ નથી. મને તે કહ્યું હતું કે રામને ગાદીએ કેમ બેસાડતા નથી? એકવાર નહીં અનેકવાર તે મને આવું કહ્યું હતું અને તેથી મેં રામ રાજ્ય અભિષેકની તૈયારી કરી. પણ મને લાગે છે કે મેં તને પૂછ્યા વગર રાજ્ય અભિષેકની તૈયારી કરી તે મારી ભૂલ થઈ છે. કઈ મારી ભૂલ થઈ હોય તો તું મને ક્ષમા આપ. કઈ રામને ખબર પડશે કે તરત જ તે વનમાં જશે, તે બહુ સરળ છે, તે રાજી ખુશીથી વનમાં જશે. રામને તું પકડી રાખ, વનમાં જવા દઈશ નહીં. કઈ રામમાં મારો કેવો પ્રેમ છે તે જાણવા માટે કંઈ નાટક તો કરતી નથી ને? તું મારી કંઈ ગમ્મત તો કરતી નથી ને? કઈ રામ વનમાં જશે તો મારા પ્રાણ પણ એની પાછળ પાછળ જશે. ભરતનો રાજ્ય અભિષેક જોવા માટે તો તું મને જીવતો રાખ. કઈને દશરથ મહારાજ અનેક રીતે મનાવવા લાગ્યા પણ તે એકની બે થઈ નહીં. તે જરાય સાંભળવા તૈયાર ન હતી, ઉલટું વધારે ક્રોધથી કહેવા લાગી, હવે તમારા આ કપટમાં હું નહીં આવું. આજ સુધી તો તમે મને બહુ છેતરી, મને મંત્રાએ કહ્યું છે, તમે શું સમજો છો? આ કઈ ચણા મમરા ફાંકવા માંગવાની હતી? તમને કંઈ ભાન છે કે નહીં? આવતીકાલે રામ વનમાં ન જાય તો હું મરી જઈશ. કઈ ગમે તેમ બકવા લાગી. દશરથ મહારાજા એને મનાવતા કહેવા લાગ્યા, કઈ તું આ શું બોલે છે? તું મારા પર દયા કર. મારા રામે તારો કોઈ અપરાધ કર્યો હોય તો ક્ષમા કર. હું ભરતને રાજ્ય આપવા તૈયાર છું. કઈ હું રામને લઈ અયોધ્યાની બહાર વશિષ્ઠજીના આશ્રમમાં રહીશ, અહીંયા નહીં આવું. પણ મારા રામને તું આંખથી દૂર કરીશ નહીં, હું પગે લાગું છું. તને આજે મારી દયા આવતી નથી? હું તને ખરું કહું છું, તું ભરતને માટે રાજ્યની માગણી કરે છે પણ મને એમ લાગે છે કે ભરત ગાદી પર બેસશે નહીં, ભરત ના પાડશે. 14 વર્ષ પછી શ્રી સીતા રામજી સુવર્ણ સિંહાસનમાં બિરાજશે અને અયોધ્યાની ભાગ્યશાળી પ્રજા દર્શન કરશે, પણ તે જોવા માટે હું જીવવાનો નથી. મારા જીવનનો આ છેલ્લો મનોરથ અધૂરો રહે એવું મને લાગે છે. ભગવાન શંકરની મારા પર કૃપા થાય. મારા પ્રાણ નીકળ્યા પછી રામ ભલે વનમાં જાય પણ છેલ્લા શ્વાસ સુધી મને રામ દેખાતા રહે, મારી બીજી કોઈ ઈચ્છા નથી. કઈ મારા રામને મારી આંખોથી દૂર કરીશ નહીં, નહીં તો તને પાછળથી બહુ જ પસ્તાવો થશે, તું માની જા. દશરથ રાજાને કઈ કઈને અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ન માની. સ્ત્રી એકવાર દુરાગ્રહ કરે પછી એ રાક્ષસી જેવી થાય છે. જે સ્ત્રીઓ કઈ કઈને વાલી લાગતી હતી એવી અનેક બ્રાહ્મણ પત્નીઓ આવીને કઈ કઈને સમજાવવા લાગી કે આ તમે શું કરો છો, પણ કઈ કઈ કોઈનું માનતી નથી. પછી તો દશરથ મહારાજ બહુ જ ગભરાયા, હતાશ થઈ ગયા, બોલ્યા, કઈ કઈ, આ તારો દોષ નથી, મને લાગે છે કે મારો કાર તારા શરીરમાં આવીને બેઠો છે. લાગે હું તો હી પિસાચ જીમી કાલુ કહાવત મોર. કઈ કઈ, હવે તું એક અક્ષર બોલીશ નહીં, તું તારું મોઢું મને બતાવીશ નહીં, તને જે યોગ્ય લાગે તે તું કર. દશરથ મહારાજ હવે સૂર્યનારાયણને મનાવવા લાગ્યા, હે સૂર્યનારાયણ, તમે આજે બહાર આવશો નહીં, મારા રામને આ ખબર પડશે તો રામ ઘરમાં રહેશે નહીં, વનમાં ચાલ્યો જશે. દશરથ મહારાજે જીભથી રામજીને એવું કહ્યું નથી કે તમે વનમાં જાઓ, એ તો કઈ કઈએ કહ્યું હતું, છતાં તરત જ રામજી વનમાં જવા વિદાય થયા હતા. દશરથ રાજાનો ભય સાચો હતો. દશરથ મહારાજે સૂર્યનારાયણને કહ્યું, મારો રામ હવે ઘરમાં નહીં રહે, મારો રામ વનમાં જશે, તો હે સૂર્યનારાયણ, તમને પણ બહુ દુઃખ થશે, જોજો આજની રાત પૂરી ન થાય. હે શંકર ભગવાન, તમે આશુતોષ છો, તમે તો અંતર્યામી છો, મને તમે આટલું વરદાન આપો, મારે બીજું કંઈ માંગવું નથી. ભલે અસત્ય બોલવાનું પાપ મારા માથે આવે, ભલે હું નરકમાં જાઉં, પણ મારો રામ મારી આંખથી દૂર ન થાય. હે શંકર ભગવાન, મારા રામને એવી બુદ્ધિ આપજો કે મને છોડીને વનમાં ન જાય. તુજ પ્રેરક સબ કે હૃદયમ સો મતિ રામ હિ દેહુ, બચનું મોર તજી રહી ઘર પરિહરી શીલુ સ્નેહુ. દશરથ મહારાજ પથારીમાં પડ્યા પડ્યા શંકર ભગવાનને મનાવતા હતા. મહારાજ બહુ વ્યાકુર હતા, આખી રાત નિંદ્રા આવી નહીં, શ્રીરામ 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 બોલતા પડ્યા હતા. અર્ધું શરીર પથારીમાં હતું, અર્ધું શરીર ધરતી પર પડ્યું હતું. મનમાં મૂંઝાતા હતા કે હવે હું શું કરું, ક્યાં જાઉં, કોને કહું. દશરથ રાજાને કાર કઈ કઈમાં બેઠેલો હોય અને તે જાણે ઘડી ગણતો હોય તેમ, કઈ કઈ ત્યાં બેઠી હતી, કઈ કઈની નિષ્ઠુરતાની સીમા ન હતી, તેનું વર્ણન થઈ શકે નહીં.